એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે આજના આ વિચાર મંથનમાં. આજે આપણે એક બહુ જ રસપ્રદ પુસ્તક પર વાત કરવાના છીએ.
નમસ્કાર, કયું પુસ્તક છે આજે?
જ્હોન મોનાઘન અને પીટર જસ્ટનું સોશિયલ એન્ડ કલ્ચરલ એન્થ્રોપોલોજી અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, ટૂંકમાં સામાજિક અને સાંસ્કૃતિક માનવશાસ્ત્રનો પરિચય.
અચ્છા, હા, માનવશાસ્ત્ર અગત્યનો વિષય છે પણ થોડો અટપટો લાગે ઘણાને. આ પુસ્તક ખરેખર એને સરળ બનાવે છે.
અને આજકાલ તો જુઓ, ચારે બાજુ કેટલી બધી શું કહેવાય માનવ વિવિધતા જોવા મળે છે, આપણા શહેરોમાં, ઓફિસોમાં, દુનિયાભરમાં.
સાચી વાત. એટલે આ પુસ્તક આપણને એ સમજવામાં મદદ કરે છે કે આ અલગ અલગ સમાજ કેવી રીતે કામ કરે છે, એમની રીતભાત પાછળ કોઈ વિચાર હોય છે કે એમ જ.
હા, ઘણીવાર આપણને અમુક રિવાજો બહુ વિચિત્ર લાગે ને.
બિલકુલ, પણ આ પુસ્તક માત્ર બીજાને સમજાવતું નથી, એ આપણને આપણા પોતાના રિવાજો અને માન્યતાઓ પર પણ વિચારવા મજબૂર કરે છે.
એટલે આપણી પેલી એથનોસેન્ટ્રિઝમની વૃત્તિ કે આપણું જ બધું સારું,
હા, એને પડકારે છે, જાણે અરીસો ધરે છે આપણી સામે.
તો ચાલો આ અરીસામાં જોઈએ અને આ પુસ્તકની દુનિયામાં થોડી ઊંડાણપૂર્વક વાતચીત કરીએ. પેલા લેખકો વિશે જાણીએ. કોણ છે આ જ્હોન મોનાઘન અને પીટર જસ્ટ?
આ બંને અમેરિકાના જાણીતા માનવશાસ્ત્રીઓ છે અને એમની વાતનું વજન એટલે છે કારણ કે એમનું જ્ઞાન ખાલી પુસ્તકો વાંચીને નથી આવ્યું.
ઓહો, તો પછી?
એમણે વર્ષો સુધી ક્ષેત્રકાર્ય કર્યું છે, ફિલ્ડવર્ક, એટલે કે લોકોની વચ્ચે જઈને, એમની સાથે રહીને, એમના જીવનને સમજીને સંશોધન કર્યું છે.
એટલે પ્રેક્ટિકલ અનુભવ ઘણો છે એમને, ઓફિસમાં બેસીને લખવાવાળા નથી.
ના, બિલકુલ નહીં. જેમ કે પીટર જસ્ટ, એમણે ઇન્ડોનેશિયાના સુમ્બાવા ટાપુ પર ડોડોંગો સમુદાય સાથે લાંબો સમય કામ કર્યો.
અચ્છા, શું વિષય હતા એમના?
ત્યાંના કાયદા, સામાજિક ઝઘડા, ધર્મ, એવી બધી બાબતો. મતલબ પશ્ચિમી દુનિયાથી સાવ અલગ સમાજમાં આ બધું કેવી રીતે ચાલે છે તે સમજ્યા.
અને બીજા લેખક જ્હોન મોનાઘન?
એમણે મેક્સિકોમાં મેસો અમેરિકાના મિક્સટેક અને નાહુઆ લોકો સાથે ઘણું કામ કર્યું. એમના ધર્મ, અર્થતંત્ર, સરકાર સાથેના સંબંધો, એ બધું સમજવાનો પ્રયત્ન કર્યો.
એટલે એક દક્ષિણ પૂર્વ એશિયા અને બીજા લેટિન અમેરિકા, આ તો બહુ જ અલગ વિસ્તારો થયા.
હા, અને એ જ આ પુસ્તકની તાકાત છે. બે જુદા જુદા અનુભવો ભેગા થઈને એક વ્યાપક તુલનાત્મક દૃષ્ટિ આપે છે. આ લોકો સાચા એથનોગ્રાફર છે, મતલબ કે સંસ્કૃતિને અંદરથી સમજવાની કળા જાણે છે.
સરસ. લેખકોની વાત પરથી જ લાગે છે કે પુસ્તકમાં ઊંડાણ હશે. હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આખરે આ પુસ્તક શું કહેવા માગે છે, એનો હેતુ શું છે?
મુખ્ય હેતુ છે ને, માનવશાસ્ત્ર વિશે જે ખોટી ધારણાઓ છે એ દૂર કરવી. ઘણા માને કે માનવશાસ્ત્રી એટલે પેલું હાડકા ખોદવાવાળા,
અથવા તો પેલા દૂર જંગલમાં રહેતા આદિવાસીઓનો અભ્યાસ કરવાવાળા.
બરાબર, પણ પુસ્તક કહે છે કે માનવશાસ્ત્ર આનાથી ઘણું વધારે છે. એ તો માનવ સંસ્કૃતિ અને સમાજની વિવિધતાનો અભ્યાસ કરતું એક જીવંત વિજ્ઞાન છે.
તો એની મુખ્ય દલીલ શું છે, સેન્ટ્રલ આર્ગ્યુમેન્ટ?
પુસ્તક એમ કહે છે કે માણસ હોવું એટલે શું એ જો સમજવું હોય તો આપણે દુનિયાભરના જુદા જુદા માનવ સમાજોને જોવા પડે, એમની સરખામણી કરવી પડે, એમને ઊંડાણથી સમજવા પડે. બીજાને સમજીને જ આપણે પોતાને ઓળખી શકીએ.
અને આ વાત વાચક સુધી પહોંચાડવા એમણે પુસ્તકને કેવી રીતે ગોઠવ્યું છે, સ્ટ્રક્ચર કેવું છે?
બહુ રસપ્રદ રીતે. શરૂઆતમાં છે ને, એ લોકો એવી પ્રથાઓની વાત કરે છે જે આપણે સાંભળીને જ નવાઈ લાગે. જેમ કે પેલું આફ્રિકાના અઝાંડે લોકોનું જાદુટોણામાં માનવું.
ઓહ, એટલે પહેલા કુતૂહલ જગાડવાનું.
હા, પછી એ લોકો માનવશાસ્ત્રનો ઇતિહાસ ટૂંકમાં સમજાવે છે, કેવી રીતે આ વિષય વિકસ્યો, પેલો 19મી સદીનો ઉત્ક્રાંતિવાદ, પછી ફ્રાન્સ બોઆસનો સાંસ્કૃતિક સાપેક્ષવાદ અને ફિલ્ડવર્કનો આગ્રહ, એ બધું.
એટલે પૃષ્ઠભૂમિ સ્પષ્ટ થાય.
હા, પછી?
પછી આવે મૂળભૂત ખ્યાલો, સંસ્કૃતિ શું છે, સમાજ શું છે, પછી સગપણ, કુટુંબ, લગ્ન જેવા ક્લાસિક મુદ્દાઓ પર ચર્ચા, અને અંતે શક્તિ, પૈસા, અસમાનતા, ગ્લોબલાઇઝેશન, આજના જમાનાની વાતો.
ઓકે, એટલે એક પછી એક મુદ્દા ખોલતા જાય છે શરૂઆતથી લઈને અત્યાર સુધી. હા, અને આ બધાનો છેલ્લો ઉદ્દેશ્ય એ છે કે વાચકમાં એક માનવશાસ્ત્રીય સંવેદનશીલતા આવે, મતલબ કે આપણે ખુલ્લા મનથી વિચારી શકીએ, પોતાની માન્યતાઓને પણ પ્રશ્ન પૂછી શકીએ અને બીજાની વાત પાછળનો તર્ક સમજવાનો પ્રયત્ન કરીએ.
ખૂબ સરસ. ચાલો હવે થોડા ઊંટા ઉતરીએ. પેલું અજેન્ડે જાદુ ટોણાવાળું ઉદાહરણ તમે કહ્યું એ વિચિત્ર પ્રથાઓવાળા ભાગમાં છે નહીં?
હા, અને એ માનવશાસ્ત્રનો મૂળ મંત્ર સમજાવે છે, અજાણ્યાને પરિચિત બનાવવું અને પરિચિતને અજાણ્યું બનાવવું.
એટલે થોડું સમજાવશો?
એટલે કે જે આપણને સાવ વિચિત્ર લાગે એની પાછળ પણ કોઈ લોજિક હોઈ શકે છે એ સમજવું, અને જે આપણને એકદમ નોર્મલ લાગે છે એ પણ એક ચોક્કસ સંસ્કૃતિની દેણ છે એ સમજવું.
અચ્છા, પેલું અઝાન્ડે ઉદાહરણ શું હતું બરાબર?
એક માનવશાસ્ત્રી હતા, ઇવાન્સ પ્રિચર્ડ. એમણે જોયું કે અઝાન્ડે લોકોના ગામમાં અનાજનો ભંડાર, જે થાંભલા પર ટેકવેલો હોય, એ પડી જાય અને નીચે કોઈ બેઠું હોય એ દબાઈ જાય, તો એ લોકો કહે કે આ જાદુ ટોણાથી થયું.
જ્યારે આપણે તો કહીએ કે ઉદય લાગીએ છે એટલે થાંભલો નબળો પડ્યો હશે.
બરાબર. અને અઝાન્ડે લોકોને પણ ખબર છે કે ઉદય થાંભલા ખાઈ જાય છે, ભૌતિક કારણ એ જાણે છે.
તો પછી જાદુટોણાની વાત ક્યાંથી આવી?
એમનો સવાલ કેવી રીતે પડ્યું એ નથી. એમનો સવાલ છે કે શા માટે આ જ સમયે પડ્યું, જ્યારે નીચે આ ચોક્કસ લોકો જ બેઠા હતા. આ શા માટેનો જવાબ, આ સંયોગ અને કમનસીબીનો ખુલાસો એમને જાદુટોણામાં મળે છે.
ઓ, સમજાયો. એટલે એમના માટે આ એક પ્રકારની કાર્યકારણ સમજૂતી છે, ભલે આપણને અતાર્કિક લાગે.
બરાબર. એમના વિશ્વ દૃષ્ટિકોણમાં એ તાર્કિક છે. આજ તો સાંસ્કૃતિક સાપેક્ષવાદ છે, કોઈ પણ વાતને એના પોતાના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરવો.
આ તો બહુ મહત્વની વાત છે, અને આ સમજ વિકસાવવામાં ઇતિહાસનો પણ હાથ હશે, જેની વાત પુસ્તક કરે છે.
હા, ટૂંકમાં ઇતિહાસ પણ આપે છે. પહેલા પેલો 19મી સદીનો ઉત્ક્રાંતિવાદ હતો. બધા સમાજ જંગલીથી સભ્ય બને એવી સીધી લીટીમાં વિચારેલો,
જે હવે ખોટો સાબિત થયો છે.
ચોક્કસ. પછી ફ્રાન્સ બોઆસે આ વાત નકારી. એમણે કહ્યું, દરેક સંસ્કૃતિ યુનિક છે, એનો પોતાનો ઇતિહાસ છે. સરખામણી કરો પણ ઉચ્ચ નીચ ન ગણો. અને ફિલ્ડવર્ક પર ખૂબ ભાર મૂક્યો.
અને બ્રિટનમાં શું થયું?
ત્યાં માલિનોવ્સ્કી આવ્યા. એમણે સહભાગી અવલોકનની પદ્ધતિ વિકસાવી, એટલે કે લોકો જોડે રહેવાનું, એમના જીવનમાં ભાગ લેવાનો. અને રેડક્લિફ બ્રાઉન હતા, જેમણે જોયું કે સમાજની અલગ અલગ સંસ્થાઓ કેવી રીતે સમાજને ટકાવી રાખવાનું કાર્ય કરે છે.
એટલે આ બધા વિચારો ભેગા થઈને આજનું માનવશાસ્ત્ર બન્યું. હવે એના મૂળભૂત ખ્યાલ સંસ્કૃતિ. આપણે સામાન્ય રીતે કલ્ચર એટલે કળા સંગીત સમજીએ, અહીં અર્થ અલગ છે.
હા, અહીં અર્થ બહુ વિશાળ છે. માનવશાસ્ત્રમાં સંસ્કૃતિ એટલે આપણે જે રીતે દુનિયાને જોઈએ અને સમજીએ છીએ એની આખી સિસ્ટમ. એમાં આપણી માન્યતાઓ, મૂલ્યો, નિયમો, ભાષા, પ્રતીકો બધું આવી જાય. આ બધું આપણે શીખીએ છીએ, જન્મજાત નથી હોતું.
પેલું આંખ મારવાનું ઉદાહરણ આના માટે જ હતું ને?
હા, ક્લિફર્ડ ગિડ્સનો વિચાર. એમણે કહ્યું કે આંખનો ખાલી ફરકવું એ એક વાત છે, પણ કોઈ જાણી જોઈને આંખ મારે તો એનો અર્થ શું? મજાક, સંમતિ, કંઈ બીજું? એનો અર્થ જાણવા સંદર્ભ જોવો પડે. સંસ્કૃતિ આવા અર્થોનું જાડું છે. માનવશાસ્ત્રીએ આ જાડું વર્ણન આપવાનું છે.
એટલે સંસ્કૃતિ એટલે અર્થની દુનિયા, તો સમાજ એટલે શું?
જો સંસ્કૃતિ વિચાર છે તો સમાજ વ્યવસ્થા છે. સમાજ એટલે લોકો કેવી રીતે ગોઠવાયેલા છે, એમના સંબંધો કેવા છે, કઈ સંસ્થાઓ જેમ કે કુટુંબ, સરકાર, બજાર એમના જીવનને નિયંત્રિત કરે છે, આપણું સામાજિક માળખું.
આમાં પેલું સ્ટેટસ, દરજ્જો અને રોલ ભૂમિકા આવે.
હા, સમાજમાં આપણને અમુક દરજ્જા મળે છે, કેટલાક જન્મથી, કેટલાક મહેનતથી, અને દરેક દરજ્જા સાથે અમુક વર્તનની અપેક્ષા જોડાયેલી હોય, એ આપણી ભૂમિકા. આ બધું મળીને સામાજિક માળખું બને છે. દુર્ખેમ જેવા વિચારકે કહ્યું કે સમાજ આપણા પર દબાણ પણ લાવી શકે છે.
બરાબર. હવે એક એવા મુદ્દા પર આવીએ જે બહુ કુદરતી લાગે, સેક્સ, કુટુંબ, લગ્ન અને પેલો વ્યભિચાર નિષેધ, ઇન્સેસ્ટ ટાબુ. પુસ્તક શું કહે છે આના વિશે?
પુસ્તક એ જ બતાવે છે કે જેને આપણે કુદરતી માનીએ છીએ એ પણ મોટાભાગે સંસ્કૃતિથી જ નક્કી થાય છે. કુટુંબ કોને કહેવાય, કોણ કોની સાથે લગ્ન કરી શકે, કોની સાથે શારીરિક સંબંધ ના રાખી શકાય, આ બધા નિયમો દરેક સમાજમાં અલગ હોય છે.
હા, એ તો ખરું. પેલો ઇન્સિસ્ટ ટેબુ એટલે કે નજીકના સગા સાથે સંબંધનો નિષેધ, એ કેમ બધે જોવા મળે છે?
એના માટે ક્લોડ લેવી સ્ટ્રોસનો એક બહુ પ્રભાવશાળી સિદ્ધાંત છે. એમણે કહ્યું કે આ નિષેધ ખાલી ના નથી પાડતો, પણ એ સમાજ બાંધવામાં મદદ કરે છે.
એ કેવી રીતે?
એમની દલીલ એમ છે કે જો તમે તમારા નજીકના કુટુંબમાં લગ્ન ના કરી શકો તો તમારે જીવનસાથી માટે બહાર જોવું પડે. આનાથી અલગ અલગ કુટુંબ જૂથો વચ્ચે સંબંધો બંધાય છે, સ્ત્રીઓનું કે પુરુષોનું આદાન પ્રદાન થાય છે, જે સમાજને જોડે છે. એટલે આ નિયમ સમાજ રચવા માટે જરૂરી છે.
વાહ, આ તો બહુ જ અલગ દ્રષ્ટિકોણ થયો. એક નિયમ સમાજનો પાયો નાખે, અદ્ભુત. હવે થોડા આધુનિક મુદ્દાઓ લઈએ, શક્તિ, ઇતિહાસ અને વૈશ્વિક સંદર્ભ.
હા, કારણ કે આજકાલ કોઈ સંસ્કૃતિ એકલી નથી રહી, બધા એકબીજા સાથે જોડાયેલા છે. વસાહતવાદનો ઇતિહાસ, ગ્લોબલ ઇકોનોમી, રાજકારણ, આ બધાની અસર દરેક જગ્યાએ છે. કોઈ નાના ગામડાને સમજવું હોય તો પણ આ વૈશ્વિક જોડાણો જોવા પડે.
એટલે લોકલ અને ગ્લોબલ હંમેશા સાથે ચાલે છે.
બરાબર. એરિક વુલ્ફ જેવા માનવશાસ્ત્રીઓએ બતાવ્યું કે જેમને ઇતિહાસ વગરના લોકો માનવામાં આવતા હતા, એમનો પણ વૈશ્વિક ઇતિહાસ સાથે ઊંડો સંબંધ રહ્યો છે.
આ બધું સમજવા માટે માનવશાસ્ત્રીઓ જે પદ્ધતિ વાપરે છે, સહભાગી અવલોકન, એના વિશે પુસ્તક શું કહે છે? કેવી છે એથનોગ્રાફરની કળા?
એ ખરેખર કળા જ છે, અને વિજ્ઞાન પણ. એમાં લાંબો સમય લાગે. તમારે એ સમુદાયમાં રહેવું પડે, એમની ભાષા શીખવી પડે, રોજબરોજના જીવનમાં ભાગ લેવો પડે. ખાલી પ્રશ્નો પૂછીને કામ ના ચાલે.
પણ એમાં મુશ્કેલીઓ નહીં આવતી હોય?
ઘણી આવે. લોકોનો વિશ્વાસ કેવી રીતે જીતવો, પોતાની અસર સંશોધન પર ના પડે એનું ધ્યાન રાખવું, નૈતિક પ્રશ્નો ઊભા થાય, લોકોની અંગત માહિતી કેટલી વાપરવી, અને છેલ્લે પોતાના અનુભવને વૈજ્ઞાનિક રીતે રજૂ કરવો.
ધ્યેય શું હોય છે આ પદ્ધતિનો?
ધ્યેય હોય છે એમિક દૃષ્ટિકોણ મેળવવાનો, એટલે કે એ લોકો પોતે દુનિયાને કેવી રીતે જુએ છે એ સમજવું, અને પછી એને એટિક દૃષ્ટિકોણ એટલે કે બહારના વિશ્લેષકની નજરે રજૂ કરવો. બંનેનું સંતુલન જરૂરી છે.
મહેનત અને સંવેદનશીલતા બહુ માંગી લેવું કામ છે. તો આ બધી મહેનત પછી જે સમજ મળે એની આજકાલ શું જરૂર છે? આ માનવશાસ્ત્ર ક્યાં કામ આવે?
પુસ્તક કહે છે કે ઘણી જગ્યાએ, દાખલા તરીકે ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં, જો સ્થાનિક સંસ્કૃતિ ના સમજો તો સારામાં સારો પ્રોજેક્ટ પણ ફેલ જાય.
સાચી વાત છે. બીજે ક્યાં?
આરોગ્ય ક્ષેત્રે લોકો સારવાર કેમ નથી લેતા, બીમારી વિશે શું માને છે એ જાણવું જરૂરી છે. બિઝનેસમાં પણ, માર્કેટિંગ માટે, ગ્રાહકોને સમજવા માટે.
અને આપણા પોતાના સમાજને સમજવામાં?
હા, એ સૌથી અગત્યનું. આપણી શાળાઓ, કોર્પોરેશન્સ, રાજકીય જૂથો, એ બધા પાછળ પણ એક સાંસ્કૃતિક તર્ક હોય છે. એને સમજવા માટે માનવશાસ્ત્રીય દ્રષ્ટિકોણ બહુ કામ લાગે. પરિચિતને ફરીથી પ્રશ્ન પૂછવાની આદત પડે.
ટૂંકમાં, આ ખાલી ભણવાનો વિષય નથી, જીવવાની રીત પણ શીખવે છે. ચાલો હવે આ પુસ્તકના જે મુખ્ય સંદેશા છે એને ફરી એકવાર યાદ કરી લઈએ. સૌથી પહેલો અને મુખ્ય સંદેશ કયો ગણી શકાય?
મારા ખ્યાલથી પેલું જ, અજાણ્યાને પરિચિત બનાવવું અને પરિચિતને અજાણ્યો બનાવવું. બીજાની વાત પાછળનો તર્ક સમજવો અને પોતાની સામાન્ય વાતની વિશિષ્ટતા ઓળખવી, આનાથી સહાનુભૂતિ વધે.
બરાબર. બીજો મુદ્દો એ કે સંસ્કૃતિ આપણા જીવનને કેટલો ઊંડો આકાર આપે છે. આપણે એમાં જીવીએ છીએ, ઘણીવાર એનો ખ્યાલ પણ નથી હોતો. આપણી વાસ્તવિકતા પણ એનાથી જ બનેલી છે.
ત્રીજું, ફિલ્ડ વર્કનું મહત્વ. પુસ્તકો વાંચીને જે ન સમજાય તે લોકો વચ્ચે રહીને સમજાય, એ માનવશાસ્ત્રની ખાસ પદ્ધતિ છે.
અને ચોથો, પેલો સાંસ્કૃતિક સાપેક્ષવાદ, મતલબ કે તરત જ જજમેન્ટ પાસ કરવાને બદલે પહેલા સમજવાનો પ્રયત્ન કરવો, એમના દૃષ્ટિકોણથી જોવું.
હા, આ ચાર મુદ્દા મુખ્ય છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે સીધા મગજમાં ઉતરી જાય, કોટ જેવા. એમાંથી થોડા શેર કરશો?
ચોક્કસ. એક જે મને બહુ ગમ્યો, માનવશાસ્ત્રનો ધ્યેય ખાલી દૂરના લોકોના રિવાજો નોંધવાનો નથી, પણ માનવ વિવિધતાનો ઉપયોગ આપણી પોતાની જીવનશૈલીને સમજવા માટે અરીસા તરીકે કરવાનો છે.
અરીસો, સરસ રૂપક છે. બીજો કોઈ વિચાર?
સંસ્કૃતિ વિશેનો એક વિચાર. એવું નથી કે જુદી જુદી સંસ્કૃતિના લોકો એક જ દુનિયાને જુદી રીતે જુએ છે. વાત એ છે કે તેઓ જુદી જુદી દુનિયા જુએ છે.
આ તો બહુ ઊંડું. આપણી આખી રિયાલિટી જ અલગ.
હા, અને પેલો વ્યભિચાર નિષેધવાળો વિચાર પણ કેટલો મહત્વનો છે. વ્યભિચાર નિષેધ ખાલી પ્રતિબંધ નથી, એ સમાજ રચવાનો આદેશ છે. એ અલગ અલગ જૂથોને એક મોટા માળખામાં વણે છે.
ખરેખર આ વિચારો આપણને આપણી આસપાસની દુનિયા અને સમાજને સાવ નવી રીતે જોવા માટે મજબૂર કરે છે. પણ શું આ બધું જ્ઞાન ખરેખર રોજિંદા જીવનમાં કામ લાગે પ્રેક્ટિકલી?
અરે ચોક્કસ લાગે. બિઝનેસનું જ ઉદાહરણ લો. તમે કોઈ નવી વસ્તુ કોઈ બીજા દેશમાં વેચવા જાઓ તો ત્યાંના લોકો એને કેવી રીતે જુએ છે, એમની જરૂર શું છે, એમની સંસ્કૃતિમાં એનું શું સ્થાન છે એ સમજવું પડે. ખાલી ભાષા બદલવાથી ના ચાલે.
બરાબર. અને હેલ્થકેરમાં, આરોગ્ય સેવાઓમાં?
ત્યાં પણ ખૂબ ઉપયોગી. દર્દીઓ કેમ અમુક સારવાર નથી લેતા, કેમ ડોક્ટરની વાત નથી માનતા? બની શકે કે બીમારી, શરીર, દવા વિશે એમની માન્યતાઓ અલગ હોય. એ સમજાવ્યા વગર એમને મદદ કરવી મુશ્કેલ બને.
અને આપણા જેવા દેશમાં, ભારત જેવા, જ્યાં આટલી બધી વિવિધતા છે, ત્યાં તો આ બહુ જરૂરી લાગે છે.
અહીં તો ખૂબ જ. જુદા જુદા સમુદાયો વચ્ચે જે ગેરસમજ થાય છે, જે પૂર્વગ્રહો બંધાય છે, એને ઓછા કરવામાં આ દ્રષ્ટિકોણ મદદ કરી શકે. એકબીજાની રીતભાત પાછળના કારણો સમજવાનો પ્રયત્ન કરીએ તો સંબંધો સુધરે.
ખરેખર આ તો બધી જ જગ્યાએ લાગુ પડે એવી વાત છે.
એકદમ.
તો અંતમાં આ પુસ્તકમાંથી અને આપણી વાતચીતમાંથી શું શીખ્યા? તમારા માટે સૌથી મહત્વની વાત કઈ રહી?
મારા માટે એક તો પેલું સાંસ્કૃતિક સાપેક્ષવાદને સમજણના સાધન તરીકે જોવાની વાત, અને બીજું ફિલ્ડ વર્ક, લોકોના જીવનમાં ખરેખર ઉતરીને જ એમને સમજી શકાય એ વાત બહુ સ્પર્શી ગઈ.
અને મારા માટે સૌથી મોટો ખ્યાલ એ આવ્યો કે આપણું સામાન્ય પણ કેટલું સાંસ્કૃતિક છે. આપણી સફળતાની વ્યાખ્યા, સમયની કિંમત, કુટુંબની રચના, આ બધું આપેલું નથી, બનાવેલું છે. આ સમજ આપણને થોડા વધુ નમ્ર બનાવે છે.
ટૂંકમાં પુસ્તક એ કહે છે કે માનવ વિવિધતા કોઈ સમસ્યા નથી પણ એક ખજાનો છે. એ આપણને માણસ હોવાની અસંખ્ય શક્યતાઓ બતાવે છે અને માનવશાસ્ત્ર એ ખજાનાને સમજવાની ચાવી આપે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.